તારીખ 22/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 766 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 366
વસ્તુ દ્રષ્ટિથી જોઈએ તો સિદ્ધ પદ ઉત્પન્ન થતું નથી, કેમ કે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમ કે અન્ય સંબંધે તેની પ્રગતિ શુદ્ધિ કરી છે. હવે એમાં કોઈ કારણ કાર્ય નથી, આત્માની સરળ સ્વાભાવિક અવસ્થા છે, એને કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય પણ એ નથી, કોઈના કારણે સિદ્ધ પદ ઉત્પન્ન થયું નથી, અન્ય કોઈ પદાર્થના કારણે, કોઈના કારણે એટલે અન્ય કોઈ પદાર્થના કારણે ઉત્પન્ન થયેલું કાર્ય નથી, અને કોઈ પણ પદાર્થને બીજા પદાર્થને એ કારણરૂપ પણ નથી થતું. પોતાના સહજ સ્વભાવને કારણે એ સ્થિતિ છે, કોઈ અન્યના કારણ કાર્ય સાથે અવકાર્ય કારણ છે. શક્તિ સંપૂર્ણપણે આયા શુદ્ધ થઈને કરી નથી, એટલે કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય પણ એ નથી. બીજા પદાર્થનું કાર્ય નથી અને બીજા કોઈ પ્રત્યે એ કારણ નથી, સ્પષ્ટ કરેલું છે, કેમ કે તેની અન્ય સંબંધથી કોઈ પ્રવૃત્તિ નથી. સિદ્ધ પદને અન્ય સંબંધથી બીજા કોઈની સાથે સંબંધવાળી પ્રવૃત્તિ પણ નથી. સિદ્ધ ભગવાન સિદ્ધ પદ પ્રાપ્ત થવા માટેના ઉપદેશમાં પણ નિમિત્ત નથી. અરવિંદ ભગવાનને માણી ગીતરાજ પદને પ્રાપ્તિ થતાં પણ ઈચ્છા વિના વર્તે છે, સિદ્ધપદમાં એવું કાંઈ વર્તતું તેમ લોકને અગ્રે છે, લોકની વચ્ચે નથી. અરવિંદ ભગવાન તો સંસારી જીવોની વચ્ચે છે, એટલે કોઈ ક્યાંય કારણ કાર્ય સંબંધી પ્રવૃત્તિ જ નથી. શાશ્વત અશાશ્વત, ભવ્ય અભવ્ય, શૂન્ય અશૂન્ય, વિજ્ઞાન અવિજ્ઞાન, એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય? જગતમાં એક એવો પણ મિથ્યા અભિપ્રાય ચાલે છે, એવા પણ મિથ્યાવાદી કહે છે પોતાના અભિપ્રાયને, કે સર્વનો અભાવ તો મુક્તિ છે, મુક્તિ કોને કહેવી? બધો નાશ થઈ જાય, શૂન્ય થઈ જાય, તો આત્મા છે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે, ખલાસ થઈ જાય, તેની મુક્તિ થઈ જાય. એવું નથી, સદભાવ તે મુક્તિ છે, અભાવ તે મુક્તિ નથી. ભાવ સમજાય, શાશ્વત અશાશ્વત, ભવ્ય અભવ્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન, એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય? એ બધા સદભાવો છે, એ મોક્ષના અસ્તિત્વમાં રહેલા છે, જીવને છે, જીવને ન હોય તો એ વાત રહેતી નથી. એમ કરીને સદભાવથી મુક્તિ સ્થાપી છે, મુક્તિમાં સર્વભાવોનો અભાવ તો મુક્તિ એનું નિરાકરણ થયું. દાર્શનિક અર્થમાં એ દાખલા લખાય છે, બીજા અન્ય દર્શનના નિષેધ. 38 કોઈ એક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈ એક જીવો કર્મબંધ કર્તૃત્વને વેદે છે, અને કોઈ એક જીવો માત્ર શુદ્ધ જ્ઞાન સ્વભાવને વેદે છે, એમ વેદક ભાવથી જીવ રાશિના ત્રણ ભેદ છે. અહીંયા કર્મફળ ચેતના, કર્મચેતના અને જ્ઞાન ચેતનાના ભેદે તમામ જીવોને ત્રણ વિભાગમાં ત્રણ ભેદની અંદર વહેંચી નાખવામાં આવ્યા છે. કે કેટલાક જીવો તો કર્મનું ફળ વેદે છે, એક ઇન્દ્રિયાદી છે એ કર્મફળને એકાંતે વેદે છે, અને કર્મફળ ભોગવવા સિવાય પરિણામની અંદર બીજો પ્રકાર નથી. ત્યારે કેટલાક જીવો કર્મબંધ કર્તૃત્વને લીધે છે, નવો કર્મબંધ થાય એવા પરિણામને એ અનુભવ કરે છે, વેદે છે એટલે અનુભવ કરે છે. અલ્પ માત્રામાં કર્મનો ઉદય આવ્યો હોય અને પોતે અધિકપણે કર્મબંધ કર્મને બાંધે છે, જે સંસારી જીવો છે એની પ્રાય આ સ્થિતિ છે, કે એને ઉદય આવે છે એના કરતા એ નવું બંધન ઘણું કરેલી છે. એટલે કર્મ બંધના કરતા પણ એ વેદે છે, નવા કર્મ બહુ બાંધે છે સંસારની અંદર. જીવ નવા કર્મ એટલા બાંધે છે કે જેને એ ઉત્તરો ઉત્તર અધોગતિને પ્રાપ્ત થાય છે. ગોધમાં પહેલો જાય છે 2000 સાગરથી વધારે કાળ પ્રશ્નો કેમ નથી, કે કર્મબંધના કર્તૃત્વને વેદી રહ્યા છે માટે નથી. કર્મબંધ વધારે થાય એવા કરવાપણાના કાર્યમાં એ લીન વર્તે છે. તે બંને અજ્ઞાન ચેતનામાં જાય છે. આમ જોઈએ તો બંને અજ્ઞાન ચેતનામાં જાય છે. આપણે ત્યાં કર્મચેતનાને બીજી રીતે લીધા હતા, બંને અજ્ઞાન ચેતનામાં જાય છે. અને કોઈ એક જીવો માત્ર શુદ્ધ જ્ઞાન સ્વભાવને લીધે છે, તે સમ્યક દ્રષ્ટિથી માંડીને સિદ્ધ પર્યંતના સર્વ જીવ છે એ શુદ્ધ જ્ઞાન ચેતનાને લીધે છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપને લીધે છે, એ સિવાય કોઈને વેદતા. એમ વેદક ભાવથી એટલે અનુભવ ભાવથી જીવ રાશિના અનુભવની અપેક્ષા એ ત્રણ ભેદ છે. અનંતાનંદ જીવોને ત્રણ વિભાગમાં વહેંચી નાખ્યા. સર્વજીવોનું જ્ઞાન આવી ગયું, ત્રણ ભેદમાં સર્વજીવોનું જ્ઞાન આવી ગયું. સર્વનું જ્ઞાન કોને થાય? એ સર્વજ્ઞને થાય. સર્વજ્ઞ નહીં હોવા છતાં જો આવી વાત શું કરે છે તો તે સર્વજ્ઞ અનુસારી વાણી છે એમ કહેવામાં આવે છે. માટે એને પણ સદમસ્તની વાણીને પણ જીનવાણી કહેવામાં આવે છે. જે જે જ્ઞાનીઓ છે, જે જે મુનિઓ છે, આચાર્યો છે, એમની વાણીને જીનવાણી કહેવામાં આવે છે. એ રીતે ત્રણ ભેદ છે, કેમ કે સર્વજ્ઞ અનુસારી ઘણી વાતો એમની વાણીમાં અનુભવથી હોય છે. આગમમાં તો છે, સર્વજ્ઞના આગમની પરંપરામાં તો એવી વાતો ચાલી આવી છે, પણ એમનો અનુભવ પણ એમ જ બોલે છે. એટલે અનુભવથી પ્રમાણ કરીને એ સત્ય કહે છે. એ 38 છે, 39 સ્થાવરકાયના જીવો પોતપોતાના કરેલા કર્મનું ફળ વેદે છે, સરસ જીવો કર્મબંધ ચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતિન્દ્રિય જીવો શુદ્ધ જ્ઞાન ચેતનાને વેદે છે. આમ ત્રણ ભેદ પડ્યા. સ્થાવર જીવો છે એ કર્મનું ફળ વેદે છે. એક ઇન્દ્રિયને બધાને સ્થાવર જ ગણવામાં આવ્યા છે, ભલે આ વાયુકાય વગેરે સ્થાવર નથી તો પણ એને સ્થાવર જ ગણવામાં આવ્યા છે. કેમ કે એ જીવો પોતાની મેળે કોઈ ક્ષેત્રાંતર કરતા નથી. ક્ષેત્રાંતર કરવાના ભાવથી કોઈ ક્ષેત્રાંતર કરતા નથી, કુદરતે એનું ક્ષેત્રાંતર થાય છે. માટે પછી બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવો છે તે કર્મબંધ ચેતનાને લીધે છે, અને પ્રાણથી રહિત એવા અતિન્દ્રિય જીવો અને અતિન્દ્રિય ભાવ છે જ્ઞાન ચેતનાનો છે. કેવળ જ્ઞાનીઓ જ્ઞાન નથી કરશે એવો સુંદરચંદ્રા કરે. કેવળ જ્ઞાનીનું જ્ઞાન ચેતયંત ઈતી, કેવળ જ્ઞાનીમાં અપૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતના છે, એટલે સાધક દશામાં અપૂર્ણ જ્ઞાન ચેતના છે. એટલે કર્મ ચેતના પણ છે અને જ્ઞાન ચેતના પણ છે, મિશ્ર કર્મ છે. એ વાત નથી કરી, કેવળ જ્ઞાનીની વાત લીધી છે. તેમાં ચિત્ત કે અરિંદ ભેદ નથી કર્યો. બાંધ્યું છે અહીં પરિપૂર્ણ જ્ઞાન ચેતનાની વિવિક્ષા હોવાથી કેવળી ભગવંતો અને સિદ્ધ ભગવંતોને જ જ્ઞાન ચેતના કહેવામાં આવી છે. આંશિક જ્ઞાન ચેતનાની વિવિક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યક દ્રષ્ટિઓને પણ જ્ઞાન ચેતના કહી શકાય છે. તેનો અહીં નિષેધ ન સમજવો, માત્ર વિવિક્ષા ભેદ છે એમ. કેવળ જ્ઞાની લીધા છે માટે ચોથાથી બારમા સુધી ન લેવા એવો કહેવાનો અહીંયા અભિપ્રાય નથી. ચોથા ગુરુસ્થાનથી સાધક પણ તો સામાન્ય છે ને, જગનની મધ્યમ ઉત્કૃષ્ટ સાધકપણા નાખે છે. પણ સાધકપણ તો સામાન્ય છે, અથવા બધા ત્રણ મોક્ષ માર્ગે છે. પછી કોઈ જગનની મોક્ષ માર્ગમાં વર્તે છે, કોઈ મધ્યમપણે મોક્ષ માર્ગમાં વર્તે છે, કોઈ ઉત્કૃષ્ટપણે મોક્ષ માર્ગમાં વર્તે છે. ચાલીસ ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો જીવનો ઉપયોગ છે. તે જ્ઞાન અને દર્શન ચૈતન્યનો ઉપયોગ બે વિભાગે છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. અહીં દેખવું દર્શન એટલે શ્રદ્ધાની, અને જીવને સર્વકાળે તે અનન્યભૂતપણે જાણવો. સર્વકાળે જ્ઞાન દર્શનનો ઉપયોગ દરેક જીવને હોય ને, વિગતનો જીવ હોય, સંસારી જીવ હોય કે સિદ્ધાત્મા હોય, બધા. હા તો આમ સહેજું સાદું લાગે, પણ એ સંબંધીના વિવાદો જેટલા છે બધાનું નિરાકરણ છે. એવા એક એક ત્રિકાળી સિદ્ધાંત, અપર સિદ્ધાંતો એક એક ગાથામાં લેતા છે. આપણને તો ગુરુદેવની કૃપાથી તે વાત સીધે સીધી કોઈ પણ જાતના દખલ વગર સંમત થાય છે, એટલે એમાં એનું સાધારણ પણ સમજવા જેવું નથી. અસાધારણ ત્રિકાળી અફર સિદ્ધાંતો છે કે એ સંબંધેના કોઈ પણ તર્કને વિવાદને પછી સ્થાન રહેતું નથી. એવી વાત છે, કેમ કે આવા બધા વિષયોમાં ખૂબ જ મત મતાંતર ચાલે છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એમ જ્ઞાનના પાંચ પ્રકાર છે. એમાં કુમતિ, કુશ્રુત અને વિભંગ એટલે કુ અવધિ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ કુલ એ બધા આઠ જ્ઞાનોપયોગના ભેદ જાણવા, જ્ઞાન ઉપયોગના એક પ્રકાર છે. આઠ પ્રકારે જ્ઞાનો ઉપયોગ વર્તે છે. જે અજ્ઞાન સહિત ને મિથ્યાત્વ સહિત છે એ કુમતી, કુશ્રુત અને કુઅવધિ અથવા વિભંગ એને કહેવામાં આવે છે. જ્ઞાન બાકીના મતિ શ્રુત અવધિ મનોપ્રેમ ને કેવળ એ સુજ્ઞાનના સમય જ્ઞાનના હોય છે. બંને મળીને આઠ પ્રકાર છે. 42 ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને અવિનાશી અનંત એવું કેવળ દર્શન એમ દર્શન ઉપયોગના ચાર ભેદ છે. એમ કુલ ઉપયોગના આઠ ને ચાર બાર ભેદ છે. બંને ઉપયોગ કીધા ને, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, તો બંને એમ થઈને આઠ ને ચાર બાર પ્રકારના ઉપયોગ છે. એમ આઠ જ્ઞાનોપયોગ છે અને ચાર દર્શન ઉપયોગ છે. આંખ વડે દેખાય તે ચક્ષુ દર્શન, આંખ સિવાયની ઇન્દ્રિય વડે જે કાંઈ મતિ જ્ઞાન પહેલાંનો સામાન્ય જે ઉપયોગ છે એ અચક્ષુ દર્શન છે. અવધિ જ્ઞાન પહેલાં થનારો દર્શન ઉપયોગને અવધિ દર્શન કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાનની સાથે સાથે વર્તતો, એમાં પહેલો પછી નથી, કેવળ જ્ઞાનની સાથે સાથે વર્તતો તે કેવળ દર્શન ઉપયોગ કહેવામાં, જે ઉપયોગ માત્ર પદાર્થની સામાન્ય સત્તાને ગ્રહે છે, દેખે છે, એને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. 43 આત્માને જ્ઞાન ગુણનો સંબંધ છે અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી, પરમાર્થથી બંનેનું અભિન્ન પણ છે. ગુણ ગુણીનો ભેદ હોવા છતાં પદાર્થની વસ્તુની દ્રષ્ટિએ જોવામાં આવે તો બંને અભેદ છે. એટલે કે જેમ કોઈને ચશ્મા પહેરાવો ત્યારે ચશ્મા વાળો કહેવાય, ચશ્માનો સંબંધ થયો એટલે એ ભાઈ ચશ્મા વાળા, લાકડી હાથમાં લીધી ત્યારે એ ભાઈ લાકડી વાળા, એવી રીતે જ્ઞાન આવ્યું ત્યારે આત્મા જ્ઞાન વાળો જ્ઞાની એમ નથી. એનો સ્વભાવ છે. આત્માને જ્ઞાન સાથે કોઈ સંયોગ સંબંધ નથી પણ સ્વભાવ સંબંધ છે એમ કહેવું છે. માટે પરમાર્થ બંનેનું અભિન્ન ઘણું જાણવું. 44 જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય અથવા દ્રવ્યનો અભાવ થઈ જાય. બધા છૂટા પડીને દ્રવ્ય ને ગુણ એ પરમાર્થે જુદા નથી, પ્રથમથી એનો ભેદ સ્વીકારવામાં આવ્યો છે. તો પણ એ દ્રવ્યની જ વિશેષતા છે. કઈ રીતે ભેદ છે? એ દ્રવ્યની એક વિશેષતા ગણીને એનો ભેદ ગણવામાં આવ્યો છે. પણ દ્રવ્યની વિશેષતા દ્રવ્યથી અભિન્ન છે, દ્રવ્યથી અભેદ છે એમ લેવું. 90 દ્રવ્યના અનંત વેદ દ્રવ્યના અનંત દ્રવ્યો થઈ જાય અને કાં તો એ દ્રવ્યનો સર્વથા નાશ થઈ જાય, છૂટા પડે. એટલે એનો અર્થ નહીં થાય છે. યોગ જીવની શ્રદ્ધામાં ગુણનો ભેદ અભિન્નતા રાખીને ન થાય. દ્રવ્યની વિશેષતા છે છતાં દ્રવ્યથી અભિન્ન વિશેષતા છે દ્રવ્યની એ એમ રાખીને જો ગુણનો સ્વીકાર ન થાય તો શ્રદ્ધામાં દ્રવ્યનો નાશ થઈ જાય. ગુણના ભેદનો એકાંત થવાને લીધે શ્રદ્ધામાં અને જ્ઞાનમાં દ્રવ્યનો નાશ થઈ જાય એમ લેવું. આમ તો દ્રવ્યનો નાશ ન થાય પણ શ્રદ્ધા જ્ઞાનમાં દ્રવ્યનો નાશ સુધારવાનો થાય એમ થાય. 45 દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બંનેમાં પ્રદેશ ભેદ નથી. જો ત્રીજી ગાથા પણ એવી છે, દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે એને સિદ્ધ કરવા માટે ઉપરની બે ગાથા હતી. હવે વધારે એમાં એક કારણ આપ્યું કે બંને માં પ્રદેશ ભેદ નથી, એક જ ક્ષેત્રની અંદર જે ક્ષેત્રમાં ભૂતનું દ્રવ્ય વ્યાપી મેળવ્યું છે તે ક્ષેત્રમાં તેની સર્વ વિશેષતાઓ રૂપ ગુણો વ્યાપીને રહ્યા છે. એ જ ક્ષેત્ર દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એક પણ ઘટે. દ્રવ્ય નાશ થાય અને એનો કોઈ ગુણ એક બચી જાય એવું બને નહીં, અને કોઈ ગુણનો અભાવ માનવામાં આવે તો દ્રવ્યનો અભાવ માનવો પડે શબ્દમાં. એટલે આમાં તકલીફ થાય છે કે દ્રવ્યની જે શક્તિઓ છે એ શક્તિઓમાં કોઈ મતિ દોષથી કોઈ શક્તિને નથી સ્વીકારતો, ત્યારે એ દ્રવ્યને જ સ્વીકારતો નથી એમ કહેવામાં આવે. વિચાર થઈ જાય છે, ગંભીર વિષય છે. જો એનો કોઈ શક્તિનો સ્વીકાર કરવામાં ન આવે તો દ્રવ્યનો જ સ્વીકાર કરવામાં આવતો નથી, અથવા એને આત્માને જાણ્યો નથી, આત્મદ્રવ્યને એને જાણ્યું નથી, નહીં એની વિશેષતા સમજવામાં એની ભૂલ થાય. દ્રષ્ટાંતમાં જેમ કે આ સ્વપર પ્રકાશકમાં એવી વાત ચાલે છે, જેમ છે એનું સ્વરૂપ જાણવું જોઈએ. રાગ ફેરફાર છે એટલે એ શક્તિનું સ્વરૂપ નથી જાણ, શક્તિને માન્ય નથી, શક્તિને નથી માન્યતો એ જેમની નથી જેમની શ્રદ્ધા નથી, આત્માની શ્રદ્ધા નથી. તો સ્વપ્રકાશક જ છે ને પર પ્રકાશક નથી એમ જોવા જાય તો ઇન્દ્રની શક્તિનો સ્વીકાર નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ અને ગુણના નાશથી વિકૃત સ્વરૂપે એવું દ્રવ્ય નથી એમ સમજે છે તો ત્યાં ગ્રહિત વિચાર થઈ જાય. ગ્રહિત વિચાર તો કે દ્રવ્ય ના નાશ થી કરતા કલ્યાણયોગ નો વિષય પરમ ગંભીર છે એ શબ્દ લીધો ને. આ શબ્દ પહેલો શબ્દ શું લીધો? કલ્યાણયોગ છે તે પરમ ગંભીર છે. પરમ ગંભીર છે એટલે અગંભીરપણે એને હાથમાં લઈ શકાય એવું નથી. જીવનમરણનો સવાલ છે, શું જ્યાં જીવનમરણનો સવાલ હોય ત્યાં ગંભીરતા કેટલી આવે? ત્યાં ઠઠ્ઠા મસ્કરી કરે
કોઈ?
જીવનમરણ વચ્ચે ઝૂલા ખાતો હોય ઘરમાં હે, ત્યારે કોઈ મશ્કરીઓ ચાલે તો ગંભીર વાતાવરણ થઈ જાય છે. આ તો અનંતા જીવન મરણનો સવાલ છે. સંયોગ દ્રવ્યાનું યોગ એટલો ગંભીર છે, કહેવાય કે ભાઈ દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ જાણવું, જાણવામાં ફેર પડ્યો અથવા બુદ્ધિપૂર્વક એમની થા જાણવા માટે ગ્રહિતમાં ચાલ્યો, બહુ જ ગંભીર છે. અત્યંત ગંભીર છે, પરમ ગંભીર છે. પરમ શબ્દ લીધો ને, પરમ ગંભીર છે. હા, જ્યાં સુધી પોતાને જ્ઞાન ઉન્મુખ થઈને જ્ઞાનની સ્વસન્મુખતામાં જ્યાં સુધી જીવનું સ્વરૂપ છે એવું ન ભાષે ત્યાં સુધી એને સ્વરૂપના વિષયમાં જિજ્ઞાસુ રહેવું તે ઈષ્ટ છે. પણ એને નિર્ણય બાંધી લેવો તે ઈષ્ટ છે. અથવા જ્ઞાન જ્યાં સુધી સમીચીનતા ધારણ ન કરે ત્યાં સુધી ધર્મના કોઈ વિષયમાં અને કોઈ ઇસ્યુમાં જિજ્ઞાસુ રહેવું યોગ્ય છે. તો તે જજમેન્ટ બાંધવો તે વિષયના તજજ્ઞ હોય, તે વિષયના સંયોગ ન હોય, એની જાણીને એની આજ્ઞામાં ગંભીર વિષય છે. ત્યારે કેટલા કઈ જાતના કર્મો બંધાઈ જાય ને કેટલો સંસાર વધી જાય એની પોતાને ખબર પડે. હીરા ના વેપાર કરતા પણ ધર્મ ના ઉપયોગ નો વેપાર થાય. હીરા નો કાંટો ઇલેક્ટ્રિકલ બેલેન્સ રાખવા છતાં પણ એને હવાનો પંખાની હવા ઓફિસના પંખાની હવા ન લાગે એવી રીતે કાચની દિવાલો વચ્ચે રાખવામાં આવે છે. કેમ તે એક કેરેટના 2 લાખ રૂપિયાનો ભાવ હોય એવડો મોટો હીરો હોય, સોનાના દાણા જેવડો ચોખ્ખો હીરો હોય, સોનાના દાણા જેવડો, તો 2-3-4 લાખ રૂપિયા એક કેરેટનો ભાવ હોય. એક સેન્ટ નો ફેર પડે તો 2-4 હજાર નો ફેર પડે છે. નવા લાગી જાય તો 1 સેન્ટ આગળ પાછું થઈ જાય. એટલી કાળજીથી જો હીરાને જોખવામાં આવે છે તો ધર્મને એટલી ઓછી કાળજીથી જોખવામાં આવે છે. એને ધર્મની ગંભીરતા ગજાન યોગ ની તો ધર્મને સૂચો સમજ. અહીંથી વાત નીકળે, દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. એવું એકપણું છે, બે વચ્ચે દ્રવ્ય ગુણનું એકપણું છે. 46 વ્યપદેશ એટલે કથન, સંસ્થાન સંખ્યા ને વિષય એ 4 પ્રકારની વિક્ષાથી દ્રવ્યગુણના ઘણા ભેદ થઈ શકે છે પણ પરમાર્થ નીતિ ક્યારે નો વ્યપદેશ સંસ્થાન સંખ્યા અને વિષય સંખ્યા ગુણોની અનેક છે, દ્રવ્યની એક સંખ્યા છે. એક આત્મા અનિજ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. 43 પ્રથમ તો જ્ઞાની જ્ઞાનથી પ્રખટ નથી કારણ કે બંને એક અસ્તિત્વથી રચાયા હોવાથી બંનેની એક દ્રવ્યપણું છે, દ્રવ્યપણું એક છે. બંનેના અભિન્ન પ્રદેશો હોવાથી બંનેને એક ક્ષેત્રપણું છે. બંને એક સમયે રચાતા હોવાથી બંનેને એક કાળપણું છે. બંનેનો એક સ્વભાવ હોવાથી બંનેને એક ભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં એક આત્મામાં અભિનિબોધિત પછી આવી અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને સમવર્તી એવા અનંત ગુણોને પર્યાયમાં આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી એક હોવા છતાં પણ વિશ્વરૂપ કહેવાય છે. દ્રવ્ય અનેક રૂપ છે, ગુણ અનેક રૂપ નથી. સંયોગ નથી, સ્વભાવથી બંને સાથે છે. એકત્વ વર્તે છે અર્થાંતરભૂત નથી. બીજો સંયોગ નવો નવા દ્રવ્યનો સંયોગ થઈને જ્ઞાની થાય છે એમ નથી. બીજા ગુણ ના એ ગુણ બીજા ગુણ સ્વરૂપે નથી, રૂપે નથી કે સ્વરૂપે નથી, નામ છે તે આનંદ સ્વરૂપે નથી, જ્ઞાન છે તે શ્રદ્ધા સ્વરૂપે નથી. જિષ્ટ જ્ઞાન કા સંબંધ હોને સે આત્મા જ્ઞાની હોતા હૈ એસા માનને સે આત્મા ઓર અજ્ઞાન જડત્વ કા એક હોને કા પ્રસંગ
આ જાતા હૈ.
જ્ઞાન ના સંબંધ થયા પહેલા એ આત્મા જડ હતો, તો પછી જયારે સંબંધ થયો ત્યારે જ્ઞાની થઈને ચેતન થયો, એવી પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે સમવાય સંબંધ નથી, સમવર્તિત્વ સમવાય હૈ તો અપૃથક ભૂત ઓર અપૃથક સિદ્ધ હૈ, ઇસલિયે વિતરાગો ને દ્રવ્ય ઓર ગુણ કે સંબંધ કો અપૃથક સિદ્ધ કહા
હૈ.
દ્રવ્ય ને ગુણ નો સંબંધ કેવો છે? અપૃથક સિદ્ધ છે. જેને જુદા, હા, દ્રવ્ય ઓર ગુણ કો ભિન્ન નહીં કર સકતે, દ્રવ્ય ઓર ગુણ કો
ભિન્ન નહીં કર સકતે,
અપૃથક સિદ્ધ હૈ, પૃથક સિદ્ધ નહીં કર સકતે, અપૃથક સિદ્ધ હૈ. ક્યોંકિ સંવર્તિત્વ સમવાય હૈ તો સમ એક સાથ વર્તતા હૈ ઓર એક સાથ રહેતા હૈ, તીનો કાળ, તીનો કાળ રહેના ઓર પરિણમન કરના, દોનો કા એક સાથ હૈ, અભિન્ન રૂપ સે હૈ. દ્રવ્ય પરિણમે ઓર કિસી એક ગુણ ભી પરિણમે નહીં, એસા કભી બન સકતા
નહીં.
પુરુષાર્થ કરના ચાહિએ. પુરુષાર્થ, ક્યા કોઈ જીવ બિના પુરુષાર્થ કા હોતા હૈ કભી? વીર્યગુણ કા પરિણમન તો સભી જીવ કો અનાદિ અનંત નિરંતર વર્તતા હૈ, લેકિન જિસકો જિસકા પુરુષાર્થ સંસાર કી રચના કરતા હૈ ઉસકો એ પુરુષાર્થ કહેને મેં
આતા હૈ.
જૈસે કોઈ વેપાર કરતા હૈ ઓર નુકસાન કરતા હૈ, તમ ક્યા વેપાર કરતે હો? સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુ દ્રવ્ય સે અભિન્ન હૈ. વર્ણ, રસ, ગંધ ઓર સ્પર્શ એ ચાર વિશેષ ગુણ પરમાણુ દ્રવ્ય સે ભિન્ન હૈ, પુદ્ગલ પરમાણુ સે. વ્યવહાર સે વે પુદ્ગલ દ્રવ્ય સે ભિન્ન કહે જાતે હૈ. ઉસકા જો ભિન્નત્વ હૈ વો તો વ્યવહાર સે કહેને મેં આયે, નિશ્ચય સે વે પરમાણુ સે અભિન્ન હૈ, કેમકે ઉસકા એ વિશેષ ગુણ હૈ, વો પરમાણુ કા સ્વરૂપ હી હૈ, એક તરહ સે વો પરમાણુ કા સ્વરૂપ હૈ, ઇસસે કોઈ પરમાણુ બુરી ચીજ નહીં હૈ. इसी तरह दर्शन और ज्ञान भी जीव से अनन्य भूत है, व्यवहार से उनका आत्मा से भेद कहा, वो भेद का वो व्यवहार है, निश्चय से भेद
नहीं है.
बस सीधी बात ही है, व्यवहार निश्चय जिसको समझ में आवे तो उसको फिर कोई आपत्ति
नहीं है,
प्रबंधन नहीं होती. आत्मा वस्तुतः अनादि अनंत है और संतान की अपेक्षा सादे शांत भी है और सादे आनंद भी है. पांचों भावों की प्रधानता से वे सब भंग होते हैं. सद्भाव से जीव द्रव्य अनंत है. एक गाथा में कितनी बात किया. आत्मा वस्तु तो अनादि अनंत है, कोई नया पैदा होता नहीं, कभी उसका नाश भी
होता नहीं,
इसलिए शाश्वत कहो या अनादि अनंत कहो. और संतान की अपेक्षा से शादी शांत भी है, एक एक पर्याय इसकी संतान है तो शादी भी है और शांत भी है, उसकी शुरुआत भी होती है और नाश भी होता है, और शादी अनंत भी है सिद्ध पर्याय की अपेक्षा से देखो तो
शादी
अनंत भी है, शुरू होती है अनंत काल
रहती है।
पांचों भावों की प्रधानता से वे सब भंग होते हैं, पांच भाव ज्ञान है और परंपरा में इसकी प्रधानता से सब भंग होते हैं, अलग अलग प्रधानता लो तो ये सब भंग उसमें स्थित होते हैं। पारिणामिक भाव अनादि अनंत है, शारीरिक भाव शादी अनंत है और बाकी कहते हैं वो ये शादी शांत है। पारिणामिक भाव अनादि अनंत है, उदय भाव उत्तम भाव में सूक्ष्म भाव है वो शादी शांत है और शारीरिक भाव शादी अनंत है, ऐसे पांच भाव में से ये तीन भंग उत्पन्न
हुआ।
सद्भाव से जीव द्रव अनंत है, सद्भाव से मैंने मौजूदगी से देखे तो जीव द्रव एक नहीं है लेकिन
अनंत है,
जाति अपेक्षा से एक होने पर भी संख्या से वे
अनंत है।
तो इसमें भी गड़बड़ है, एक एक द्रव मेरा तेरा करने से राग द्वेष होगा, हम सभी एक ही है, एक परम ब्रह्म का अंश है, कोई मेरा नहीं कोई तेरा नहीं, इसलिए राग द्वेष करना राग द्वेष मटर वन युक्ति अन्य मत में भी हम लोगों ने राग द्वेष को नहीं करना चाहिए ऐसा तो सोचा, क्योंकि राग द्वेष करने में आकुलता दुख होती है तो कैसे मिटाया जाए, तो उसका लॉजिक बना लिया कि राग द्वेष क्यों होता है कि मेरा है राग होता है, जो मेरा नहीं है उसमें
द्वेष होता है,
तो मेरा तेरा है ही नहीं, एक परम ब्रह्म एक द्रव्य है, तो मेरा नहीं कोई तेरा नहीं, फालतू बात क्यों करते ऐसा करते लॉजिक बनाते हैं, ऐसी बात है
नहीं।
सद्भाव से जीव द्रव्य इस तरह सद्जीव पर्याय का इस तरह सत मैंने जीव पर्याय का विनाश और असत जीव का उत्पाद परस्पर विरुद्ध होने पर भी जैसा विरोध रूप से सिद्ध है वैसा सर्वज्ञ वितराग ने कहा है। इस तरह सत का विनाश भी होता है क्योंकि वो पर्याय है, जीव पर्याय का विनाश भी होता है और असत जीव का उत्पाद भी होता है, जो पर्याय नहीं है उसको उत्पन्न हुई वो असत जीव का उत्पाद है, तो दोनों विरुद्ध होने पर भी सत जीव का नाश असत जीव का उत्पाद परस्पर विरुद्ध है, फिर भी जैसा विरोध रूप से सिद्ध है वैसा सर्वज्ञ वितराग ने कहा, जैसा अविरोध रूप से पदार्थ विज्ञान का एक अंग है, दोनों पदार्थ विज्ञान का एक अंग है, उत्पाद भी एक अंग है यही भी एक अंग है, तो दोनों अविरोध है ऐसा सर्वज्ञ भगवान ने कहा है, वो सही है ऐसा मानना है ऐसा समझना है, ये तो गड़बड़ होती है ना, अन्य गति को नहीं बैठती है बात, इसका कारण ये है कि एक पदार्थ में एक सत्ता में तीन अंग परस्पर भिन्न भिन्न धर्म को धारण करते हुए रहता है, उत्पाद से विरुद्ध व्यय, व्यय से विरुद्ध उत्पाद और उत्पाद व्यय से विरुद्ध ध्रुव, ध्रुव से विरुद्ध उत्पाद व्यय, तीनों का विरुद्ध धर्म होने पर भी एक सत्ता एक पदार्थ तो लेकर बैठा है, इसको विरुद्ध रूप से समझना वहां तक समाधान नहीं होगा। छता कोई ना कोई नहीं, हजारों संबंध होवा छता एक पण संबंध
नहीं,
संबंध ની પણ અપેક્ષા છે અને નિરપેક્ષપણે સંબંધ વિનાનો પણ છે, એમાં પરસ્પર વિરોધતા છે ને એ સ્વીકારે છે. એક જ કાલ મેં એક જીવ એક કા બાપ હૈ ઓર દૂસરે કા ફિર બેટા હૈ, તો એક જ કાલ મેં વો બાપ ભી સહી ઓર બેટા ભી સહી. કૈસે અલગ અલગ જે ઈચ્છા છે વો ભી સહી હૈ, તો ઠીક એસી બાત હૈ. બધું સમજાય એવું છે, સમજણ નું પિંડ છે, જ્ઞાન પિંડ આત્મા હૈ, નહીં સમજે વો બાત હી નહીં આત્મા હૈ, નહીં સમજ મે આવે વો બાત હી નહીં હૈ. પચપન નારક તિર્યંશ મનુષ્ય ઓર દેવ, ये नाम कर्म की प्रकृतियां सत का विनाश और असत भाव का उत्पाद करती है, सत का विनाश करती है और असत भाव का, एक गति का नाश करती है वो सत का नाश हो गया, दूसरी गति नहीं थी वो उत्पन्न हुई वो सत का उत्पाद कर दिया. चारों गति का बहुत बड़ा दृष्टांत है, सत का नाश और असत का उत्पाद. और इतना बड़ा परिवर्तन है कि मानने में नहीं आ रहा. घर का जो पिता पिता मां हो गुजर जावे और सर्प बन करके घर में आवे, और यदि उनको भाषा का योग हो जावे, सर्प है कि मैं तुम्हारे सबका बाप हूं, ये तुम मेरे सब परिवार हो, લાકડી લે ના માને ક્યા
નિકાલો,
તું જાતા હૈ કે નહીં જાતા હૈ, મુજે રહેને દો, યો મેરા ઘર બનાયા હુઆ હૈ, તુમ લોગ તો બાદ મેં પેદા હુએ હૈ, યે તો મેરા બનાયા હુઆ ઘર હૈ, મુજે યહાં રહેના હૈ, ઇસલિયે આયા હું. જાતા હૈ કે નહીં જાતા હૈ, તું કે ક્યા કે
ચલે જાઓ,
તું જાતા હૈ કે નહીં જાતા હૈ, મરના હૈ કે જિંદા રહેના હૈ, બોલો ક્યા હૈ. इतना परिवर्तन आता है, जीव वो का वो है, जीव बुदला
नहीं है,
क्या ऐसा हूँ कोई बोलेगा, अरे दादाजी तुम्हारे लिए अच्छा पलंग बनाए, तुमको सुलाएंगे, तुमसे तुम्हारी प्रशंसा करेंगे हैं, और तुमको अच्छा अच्छा खिलाएंगे, देखना भी नहीं चाहेंगे क्या, कि तुम्हारा दर्शन भी हमें करना
नहीं है.
फोटो को हार लगाएगा, उसका फोटो लगा के
उसको हार लगाएगा,
हार लगाएगा, लेकिन वो खुद आएगा तो ऐसा होता है. इसका नाम संसार, जिसके पर अति अति राग किया हो, ऐसा राग किया हो कि मैं तेरे बिना जिंदा नहीं रह सकता, उसके ऊपर उतना द्वेष करे, उतना द्वेष करे तो भाग डालो, ऐसा होता है. उदय उत्सम क्षायी क्षयोक्षम और पारिणामिक भावों से जीव के गुणों का बहुत विस्तार है. चार प्रकार के, पांच प्रकार के भावों से जीव का अनेक बहुत विस्तार है, सारा संसार का विस्तार इसमें आ जाता है. ये 56 गाथा के बाद 57 गाथा का इधर अनुवाद नई लिखने में आया है, मूल शास्त्र में से संक्षेप में पढ़ ले. ऐसा क्यों हुआ है, कुछ जगह आगे भी ऐसी कोई चीज कथा का नहीं लिया है, इसे मेरा की कथा नहीं है.
तीन चार कथा मरी
है,
अनुवाद तो प्रयोग हो,
अनुवाद तो प्रयोग हो गया था, थोड़ी नौ दिए संकलन में कैंप होते लिखा કે કોઈ વિવિધપાનું ત્રણ ગાથાનું તે એવું કંઈક હોય ને, ત્રણ ગાથા ફક્ત તો વિવિધપાનું હોય તો વચ્ચે ન મળ્યું હોય, 57 ગાથા એક
કરે
जीव का औदेक आदि भावों का कर्तृत्व प्रकार का कथन है। क्या कहते हैं कि पुद्गल कर्म को वेदता हुआ आत्मा उस भाव को करता है, ते भाव को वह जीव करता है, ऐसा भिन्न शासन में कहते हैं। क्या कहते हैं कि औदेक आदि भावों को निज परिणाम को आत्मा स्वयं करता है, उदय आदि भावों का कर्तृत्व है उसका, उस भाव परिणमता है इसलिए उसका करता है। 58 में कहते हैं कि अहिंसा औदयिक भावों का निमित्त मात्र तरीके द्रव्य कर्मों ने औदयिक भावों कर्तापण कहूं छे। उद्गल कर्म बिना जीव को उत्तम उदय क्षायिक और क्षायिक समझ न हो क्योंकि कर्म कर्तव्य भाव से क्या कहते हैं कि वो चार भावों को कर्म की अपेक्षा निमित्त रूप से लागू होती है, निमित्त नहीं होवे और चार भाव का ये चार प्रकार हो ऐसा कभी बनता
नहीं,
ऐसा भिन्न है फिर भी निमित्त नहीं है ऐसा। कर्म को जीव भाव का कर्तापना होने की विषय में ये पूर्व पक्ष है। क्या पूर्व पक्ष है कि जो भाव करता कर्म तो उसमें कर्म करता जीव है, जीव को कभी करतो नहीं निज भाव अभी ने कहीं अन्य ने, જીવ પોતાના ભાવ સિવાય કઈ કરતો
નથી,
જો જીવ કર્મને કરે તો શું કર્મનો કરતા જીવ છે એવો એક પ્રિય પક્ષ રજૂ કર્યો છે। નિમિત્ત નિમિત્ત સંબંધનો જે વિષય થયો કે ચારે ભાવના નિમિત્ત ચાર પ્રકારના કર્મ છે અને કર્મ વિના હોતા નથી તો શું એકબીજાને કરે છે, આ પ્રશ્ન ઉઠાવ્યો તો 60માં ના પાડશે એક દૂસરે કો કરતા નિમિત્ત માત્ર કર્મ કો જીવ ભાવ કા કરતાપણે હોને કે વિષયની પૂર્વ પક્ષ હૈ। जो उदयिक आदि भाव रूप उदयिक आदि रूप जीव का भाव कर्म द्वारा कर्म करने में आता हो तो जीव उसका कर्ता नहीं है ऐसा करता है, कर्म उसका करता है, जीव वो भी करता है उदयिक आदि भाव को, और जीव को अकर्तापना तो मान्य नहीं है, जीव को इसका अकर्तापना मान्य नहीं है, जीव अपने कल्याण को करता है। बाकी वो रहा कि जीव द्रव्य कर्म का कर्ता होना चाहिए, पर ऐसा कैसा बन सकता है कि निश्चय से आत्मा अपना भाव को छोड़कर दूसरा कुछ भी करता
नहीं है,
ये उनका विचार
है।
बीजा पदार्थ ना भाव में क्या करें, निश्चय से निमित्त बने करता क्यों तुम्हें कि जीवे कर्म बांधा પોતાના પરિણામ ઉદય કાઢી તારે ઉદય ઉત્સમ છોકરાને અહીંયા એટલી જ અપેક્ષા છે, પરભાવનો કરતા નથી, પરપરિણામનો પરપદાર્થના પરિણામનો કરતા નથી, નિજ પરિણામના કાર્યનો કરતા છે એટલી વાત છે। તો ઉત્તર 60 ગાથા મેં દીયા द्रव्य कर्म का निमित्त पाकर जीव उदय आदि भावों में परिणमन करता है। क्या द्रव्य कर्म का निमित्त पाकर, निमित्त पाकर मतलब क्या, के अवलंबन करके निमित्त बनाता है तो स्वावलंबन में रहता है तो द्रव्य कर्म का निमित्त वहां बन सकता नहीं। एक तो निमित्त सुनिमित संबंध नहीं रहा, द्रव्य कर्म का निमित्त पाकर जीव उदय आदि भावों में परिणमन करता है। उदय का भाव पाकर के निमित्त पाकर के उदय भाव को करता है, सूक्ष्म का निमित्त पाकर के सूक्ष्म भाव को करता है, सूक्ष्म का निमित्त पाकर के सूक्ष्म भाव को करता है। ऐसा भाव कर्म का निमित्त पाकर द्रव्य कर्म का परिणमन होता है। जैसा जैसा भाव करता है वैसा द्रव्य कर्म में भी परिणमन होता है, क्रोध करता है। जैसा भाव करे जिस प्रकार का भाव करे उस प्रकार का कर्म बंधन होता है। कोई किसी के भाव को करता नहीं है, परंतु जीव का और उद्गल में कर्मों के भाव में कोई आपस में किसी का भाव का कर्ता नहीं है और कर्ता के बिना होता नहीं है। अपने आपस में एक दूसरे का कर्ता नहीं, और जो कार्य हुआ वो बिना कर्ता हुआ नहीं। वो स्वयं द्रव्य जीव भाव का कर्ता जीव है और कर्म का कर्ता उद्गल है। कर्ता बिना दोनों कार्य नहीं हुआ है, लेकिन दोनों कार्य हुआ तो एक दूसरे का करता है
नहीं।
तो बात दो द्रव्य की चिंता ही दो द्रव्य की चिंता निमित नियमित एक संबंध सिद्ध करके फिर दो द्रव्य की भिन्नता लिया है। दो द्रव्य की भिन्नता लेकर के निमित नियमित एक संबंध नहीं लिया, पहले निमित नियमित एक संबंध लिया है फिर दो द्रव्य की भिन्नता भी सिद्ध कर दिया है। द्रव्य कर्म का निमित्त पाकर जीव उदय आदि भावों में परिणमन करता है। तो द्रव्य कर्म ना कर्म का उदय में जीव को उदय भाव करवाया ऐसा नहीं है, ऐसा कहते हैं क्या? ये बहुत तकरार का विषय है, नहीं संप्रदाय में ये तकरार का विषय विवाद का विषय हो चुका है कि कर्म जीव को राग कराता है। पीतांबर संप्रदाय में भी ये बात प्रचलित है और दिगंबर पंडितों भी यही बात कहते हैं कि कर्म का उदय जीव को राग कराता है।
मुझसे नहीं
होगा इस बात का आगे से फैसला किया
तो
बराबर से तो कर्म ने ग्रहण करवानो कार्य चेतन करियो, क्या प्रश्न है? तो फिर उस पर से ये बात हुई ने कि चेतन के प्रेरणा ने द्रव्य कर्म को ग्रहण करने का प्रेरणा दिया। कार्मण वगैरह से द्रव्य कर्म बना श्रोतादि प्रकृति का, वो चेतन का कार्य हो गया कि नहीं? ऐसा है
नहीं,
गुरुजी ने फैसला किया ऐसा होता
नहीं।
निमित बिना भी नहीं और निमित से भी नहीं। निमित से माने तो भी ग्रहित विचार और निमित बिना माने तो भी ग्रहित विचार, ऐसी बात है। बहुत स्पष्टीकरण समस्त पुरुष थे, समस्त पुरुष का ऐसा काम नदी का प्रवाह तो कोई बदल सकता है, लेकिन समर्थ पुरुष हमें तो समुद्र का प्रवाह भी बदल देवे तो फिर भी करता रहता है। Thank you.
ભગવાન જય દિગંબર.